સંત 1882 પોષવદી સપ્તમી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાતી તકી નખન બિરાજમાન હતા અને અંગને વિશે સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કર્ણને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તકમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી અને શ્રીજી મહારાજને ઉપર સોનાને ઈંડાઈ સહિત છત્ર બિરાજમાન હતું. એવી શોભાને ધરતા થતા શ્રીજી મહારાજ બિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા. તેણે પ્રશ્ન પૂછ્યો, જે મારા સમાધિ તે કેમ થતી હશે? ભાદરણના ભગુભાઈ બીજી વાર ઝપટ બોલાવી દીધી. આગળ પ્રશ્ન હતો, કયા વચનામૃતમાં હતો? વડતાલના દશમાં. હું પ્રશ્ન હતો, મારા જીવાત્માનું કલ્યાણ કેમ થાય? બીજી વાર ઝપટ બોલાવી લીધી કે મારા જીવને સમાધિ કેમ થતી છે. પછીજી મહારાજ બોલ્યા, જે જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાનના અવતાર થાય છે. તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો 39 લક્ષણ યુક્ત હોય અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો 30 લક્ષણ યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુ સરખી જ આવતી હોય પણ તે અતિશય અલૌકિક મૂર્તિ છે. ઉત્તર એમ આપ્યો ને એવો જ આમ આપ્યો. બોલ્યો મહારાજ કે 39 લક્ષણ અને 30 લક્ષણ યુક્ત ભગવાન આ પૃથ્વી પર આવે છે. સાધુ રૂપે આવે ત્યારે 30 લક્ષણ હોય, રાજા રૂપે આવે ત્યારે 39 લક્ષણ યુક્ત હોય. પછી એની જીવાત્માને જે ઓળખાણ થાય, નિશ્ચય દ્રઢ થાય તો મોક્ષ થઈ જાય. અહીંયા મારે એવું જ કહીશ કે ભગવાન આ ભૂમંડળ પર આવે પછી સાધુ સ્વરૂપે આવે તોય ભલે, રાજા રૂપે આવે તોય ભલે, 39 લક્ષણ યુક્ત આવે તોય ભલે, 30 લક્ષણ યુક્ત આવે તોય ભલે. 30 લક્ષણ સાધુના ક્યાં હોય, ભગવાનના 39 લક્ષણ ક્યાં હોય એ જાણવું હોય ને તો એટલો બધો આપણી પાસે ટાઈમ નથી, પણ વચનામૃત નંબર આપું તેમ લખી લેજો અને પછી વાંચી લેજો. રાજારૂપ જે ભગવાનનું 39 લક્ષણ છે એ તમને ગરડા પ્રથમ પ્રકરણના 62 વચનામૃતમાંથી મળી જાય, 39 લક્ષણ. અને સાધુ સ્વરૂપી ભગવાનના 30 લક્ષણ છે એ પ્રથમ પ્રકરણનું 77 વચનામૃત એમાંથી મળી જાય, 30 લક્ષણ. પણ એમાં વચનામૃત આપણું સરદારનું પ્રકાશન થયેલું જ જોશે, કારણ કે ટિપ્પણીમાં લખ્યા છે, હા મૂળમાં નથી. એટલે તમે વચનામૃત તમારે ખરીદવાનું રહ્યું હવે, લો તો તમને મેળ પડી જાય. આ બે વચનામૃત વાંચજો, એમાં આ લક્ષણો બધા બતાવેલા છે. મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ જીવને સમાધિ કેમ થતી છે? મહારાજ કે આ બે રીતે ભગવાનના અવતારો થાય છે, એટલે ગ્રસ્થ આશ્રમમાં થાય છે કે ત્યાગ આશ્રમમાં થાય છે. બે જ આશ્રમ છે, ત્રીજો છે એ કે હરખો કહો. મહારાજ કે ગ્રસ્થ આશ્રમમાં થાય ત્યારે રાજા રૂપે હોય છે અને જ્યારે ત્યાગ આશ્રમમાં પરમાત્મા પધારે ત્યારે કેવા હોય છે? સાધુ સ્વરૂપે હોય છે. પણ એ રાજા રૂપે હોય કે સાધુ રૂપે હોય, પણ એવું નથી, કારણ કે રાજા રૂપે હોય ત્યારે પાવર ઓછો થઈ જાય, સાધુ સ્વરૂપે હોય ત્યારે પાવર વધે, અથવા તો રાજા રૂપે વધારો અને સાધુ રૂપે ઓછો થઈ જાય એમ નથી. અને તો ભક્તો આ લોકમાં એવું જોઈએ છે, સાધુ કે ગ્રસ્થ એ બંનેના જીવનની અંદર ભગવાનને પામવાનું કેટલું તાન છે એ કપડાની સાથે એટલી બધી નિસ્બતતા ધરાવતું જો ન હોય તો ભગવાનને તો અડે છે ને એ વાત કહો. એટલે ભગવાન ગમે તે રૂપે અવતારને ધારણ કરે, પણ મહારાજ કે બેમાંથી જે કોઈ રૂપે ભગવાન આ પૃથ્વી પર પધાર્યા હોય મહારાજ કે એ વખતે ભગવાનની મૂર્તિ તો મનુષ્યના સરખી જ ભાસે, ભગવાન માણસ જેવા જ જણાય, તો પણ તે અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીની વિશે સરે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણામાં સહેજ એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે ને સાધુ રૂપે છે, તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેને ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ હતી અને ભગવાનને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું, તેવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે સમયમાં ભગવાનની મૂર્તિની સેવો ચમત્કાર જરૂર હોય. તે જે શ્રદ્ધાયુક્ત ભગવાનના દર્શન કરે તેની ઇન્દ્રિયો સર્વે ભગવાન સામે તણાઈ જાય છે અને તત્કાળ સમાધિ થાય અને કોઈક સમયમાં ભગવાન અને ઘણા જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે. તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે? બહુ સરસ મહારાજ ઉત્તર આપ્યો ભગુભાઈનો પ્રશ્નનો. મારા જીવાત્માને કેમ સમાધિ થાય? મહારાજ કે ભગવાન પૃથ્વી પર આવે ને ત્યારે બધું એવું હાલે જ રાખે કે એવું બધું હાલતું જ હોય. માને ભગવાન રાજા રૂપે કે સાધુ રૂપે આવે ત્યારે એમાં સહજ એવો ચમત્કાર હોય. મહારાજ કે જેમ ચમકનો પહાડ હોય અને એનાથી દૂર જહાજ નીકળે એમ કહેવાય છે કે સમુદ્રની મધ્યે એવો ચમકનો આખો પહાડ છે અને એની નજીકમાં 10-20 કિલોમીટર સુધીમાં જો કોઈ પણ વાહન નીકળે તો ચમકનેલી તાકાત છે કે વાહનના ખીલા બધા ખેંચાઈ જાય, વાહનના ખીલા ખેંચાઈ જાય, પાટિયા પછી છૂટા પડી જાય અને પતી જાય કામકાજ. એટલે સિકંદરે ન્યા એક પુતળી કરાવી છે, ન્યા હાથ હલાવી રાખે દૂર રહો દૂર, અહીં નહીં આવતા, અહીં નહીં આવતા, એમ જો આવશો તો મરી જશે. પણ સ્વામી પાસે આનું અર્થઘટન બીજું પણ કર્યું. સ્વામી કહે સિકંદરે જેમ પુતળી પથરાવી અને કે દૂર રહો દૂર રહો, એમ એનો બીજો પણ હેતુ એવો થાય છે કે મોક્ષને ઈચ્છનાર ભક્ત નારી તત્વોથી દૂર રહે દૂર રહે દૂર રહે, નતર ખીલા ક્યાંય જાહે તો મોક્ષમાં ભૂલો પડી જાહે. તમે છે ને તાળીઓ પાડો છો, કરવું કાંઈ નહીં ને, તાળી પાડીને પાછા ઘેરે ને ઘેરે જવાના છે. તાળી પાડીને રોકાઈ જવાના હોય ને તાળી પાડો તો બરાબર કહેવાય, ખરા છે ભાઈ, ગજબ છે ભાઈ, કે નહીં મજા આવે છે નહીં? બધા એક સરખા સમજુ ભેગા થાય ને તો મજા ન આવે. તો વાત હું પછી વાત કરી, બધા સમજે જ છે પછી વાત શું કરવી કોજી? અને બધા ઓલા ભેગા થઈ જાય તોય મજા ન આવે, કેમ? સાંભળે કોણ તે કરીએ, સમજાય તમને? બધા સમજો તો ન જવાનું, બધા હાવ અણ સમજો તો ન અમે, બધું મિક્સ હોય ને તો જ મજા આવે. સાચું ખોટું હે? નહીતર તો એકલા લાડવા ન બને ને, કે થપ્પો મારી દઈએ તો ખાધે રાખે આવું. પણ લાડવા ને રોટલી જોઈ, શાક જોઈ, સંભારો જોઈ, બધું જોઈ તો જરાક જમણવટ ઠીક કહેવાય ને, કે આમાંય બધું હોય લો. ને તો આમાં ક્યાં તાળી પાડો નથી ભલામણ, તમારે તો ઊંધું ખોવાની જરૂર હતી કે આપણે માળા હલવાઈ ગયા એમ અને છોડતા નથી, અમને બધા તાળી પાડી બોલો. મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે ચમકનો મોટો પહાડ છે, એ પહાડની નજીકમાં જે વાહન નીકળે એના ખીલા જેમ ખેંચાઈ જાય છે કારણ કે એમાં સહજ એવો ચમત્કાર છે, એમ એને લોહચુંબક એવું છે કે એ લોહચુંબકનો પહાડ છે જેથી કરીને ખીલાને ખેંચી લે છે, એમ ભગવાનની મૂર્તિ પણ એવી જ છે. કેવી છે? એવી જ છે કે જેથી કરીને એના શ્રદ્ધાય જે મુમુક્ષ દર્શન કરે એના મનની વૃત્તિને ખેંચી લે છે, મનની વૃત્તિ ખેંચાતાની સાથે સમાધિ થઈ જાય છે. પણ શ્રદ્ધાયુક્ત મુમુક્ષ મહાત્મા સહિત જે દર્શન કરે એને એવું થાય છે, લાગડ થતું નથી. ખીલા એ તો લોખંડના ધરબ્યા હોય તો ખેહાય, હે? પણ લાકડાને લાકડાને ધરબી દીધા હોય તો ખેહાય નહીં. એમ મુમુક્ષની અંદર પણ ફરક છે. શ્રદ્ધાવાન, વિશ્વાસવાન, પરમાત્માને પામવાના તાનવાળો મુમુક્ષ હોય તો એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ખેંચાઈ જાય છે. મહારાજ કે પૂર્વે જો ને શ્રદ્ધાય સહિત ભગવાન શ્રીકૃષ્ણ નારાયણનું ગોકુળવાસીએ દર્શન કર્યું તો એને સમાધિ થઈ ગઈ. ભગવાને કીધું અમને તમારું ધામ દેખાડો, તે ગોલોક દેખાડ્યું. અને મહારાજે તો એને તો એક જ વાર દેખાડ્યું, મહારાજ તો ભૂકા કાઢી નાખ્યા એમાં કાલવાણી માંગરોળમાં તો થપ્પા મારી દીધા, થપ્પા જેમ કડબના થપ્પા મારે ને એમ થપ્પા ને થપ્પા મારી દીધા સમાધિ વાળાને. કોઈને રજની દિન જાતા, કોઈને પખવાડિયું થાતા, કોઈને એક માસે બે માસે પ્રભુ ઉઠાડી બોલાવે પાસે, થપ્પા મારી દીધા કઈ કલાક બે કલાક નહીં, કોઈને એક દિવસ, કોઈને બે દિવસ, કોઈને 8 દિવસ, કોઈને 15 દાડા, કોઈને 1 મહિનો, 2 મહિના સુધી થપ્પા મારી લેવા દીધા. બોલો, મારીને આમ જુએ અને ભાખ દેન સમાધિ, મારીને આમ જુએ ભાખ દેન સમાધિ. અને પાછું કેવું, મારે આવી મોટી સભા વરીને બેઠા હોય અને સભાની અંદર મારે વાતો કરતા કરતા વાત કરતા અટકી જાય અને શબ્દો બોલે ભક્તજનો દેખે મેરે સામને, અને જા મારાની સામે જોવે તો આખી સભા ટળી જાય, જોતાની સાથે આખી સભા ટળી જાય. આ વખતે મહારાજ જે પોતાનો ચમત્કાર અને ઐશ્વર્ય દેખાડ્યું આવું કોઈ અવતારે દેખાડ્યું નહોતું. લહેરી આવ્યા આજ લહેરમાં, એમ મોટી મહેર કરી મહેરબાન, આજ મહારાજ એવા લહેરમાં આવી ગયા, એવા લહેરમાં આવી ગયા, બુકા જ કરી નાખે, બુકા જ કરી નાખે. મહારાજ કહે કે લા બધા અહીંયા નથી આવતા, અહીંયા આવ્યા ને તો સમાધિ કરાવું છું, પણ કેટલા ગામડાની અંદર ભરાઈ ગયા છે, કેટલા કૂતરોમાં હલવાઈ ગયા છે, ન્યા કોણ સમાધિ કરાવશે, એને કેમ નિશ્ચય થશે? માટે જાઓ સંતો ગામડે ગામડે મળો ફરવા અને ઠેર ઠેર સમાધિઓ કરાવો. સંતો કે પણ કૃપાનાથ કેમ કરીને સમાધિ કરે? મારે કે હુટ્યું લેતા જ આલ્યો મેં આપી છી, આગલું ઠેબું ઉડાડશો એટલે સમાધિ થાય. પણ મહારાજ સમાધિ થયા પછી ઉતરે કે મારે કે પાછલું ઉડાડજો એટલે ઉતરી જાહે કે. અદભુત પ્રતાપ મહારાજ જાણે, અદભુત. અને મહારાજ એ વાત લખ્યું હતું જો કે ભગવાન પોતે કૃપા કરીને આ પૃથ્વી પર આવે અને નક્કી કરે પાત્ર કુપાત્ર બધા એનું મારે કલ્યાણ કરવું છે, ત્યાર પછી જાત કુજાત કાંઈ જોતા નથી. જે કોઈ હાથમાં આવે, જે કોઈ હાથમાં આવે એ તમામને ભગવાન અક્ષરધામ સુધી પહોંચાડી દે છે. બાકી તો મહારાજ કે સામાન્ય પણ તો શ્રદ્ધા એ ભક્તિયુક્ત ભક્ત હોય અને દર્શન કરે તો સમાધિ થઈ શકે, પણ પરમાત્મા સ્વયં જ્યારે અઢળક ઢળે ત્યારે કાંઈ મેળ રહેતો નથી. પણ એ અઢળક તો પછી આ પુરુષોત્તમ મૂળ સ્વરૂપ જ ઢળે, કે બીજા ઢળવા ધારે તો ન ઢળી શકે, સમજે? બીજાને પાછું ઓર્ડર લેવા જવું પડે, કેમ કરું, આટલું કરું, ત્યાંથી પાછો સ્ટે આવે કે ના એમ નથી કરવાનું, તો અટકી પડે પાછું. પણ પુરુષોત્તમ નારાયણ તો ધારે એમ કલ્યાણ કરે, ધણીનો ન હોય વળી ધણી રે, એ જેમ ધારે તેમ કલ્યાણ કરે રે, એ જેમ ધારે એમ જીવનું કલ્યાણ કરે, ધણીનો કોઈ ધણી ન હોય. એટલે મહારાજ કે આમ સમાધિ થાય, કેમ સમાધિ થાય? એટલે મહારાજ કે પરમાત્મા પૃથ્વી પર જ્યારે આવ્યા ત્યારે એની અંદર સહજ એવો ચમત્કાર હોય કે એના દર્શન કરતાની સાથે ચિત્તની વૃત્તિઓ મનની વૃત્તિઓ ખેંચા જાય અને સમાધિ થઈ જાય. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, નાનકડો પ્રશ્ન વાંચી કાઢો. બ્રહ્મ છે તે તો સર્વતો વ્યાપક છે એમ સર્વ કહે છે, તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય, એ પ્રશ્ન છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મ તો એક દેશી છે પણ સર્વદેશી નથી, ને તે બ્રહ્મ તે શ્રીકૃષ્ણ ભગવાન છે તે એક દેશી થકા સર્વદેશી છે. જેમ કોઈક પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય પછી સૂર્ય તેને પોતાના સરખી દ્રષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે, અને વળી જેમ સિદ્ધ દિશાવાળો પુરુષ હોય તે હજારો ને લાખો ગાંવ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે ને સાંભળે તેમ સાંભળે, તેમજ લાખો ગાંવ ઉપર કાંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેણે કરીને પણ ઉપાડે, તેમ શ્રીકૃષ્ણ ભગવાન એક ઠેકાણ રહ્યા થકા પોતાની ઈચ્છા કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એકરૂપ થકા અનંત રૂપે ભાસે છે, અને સિદ્ધ હોય તેમાં પણ દૂરશ્રવણ દૂરદર્શન રૂપ ચમત્કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે, અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કયા છે, તે તો મૂર્તિમાન છે, તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણ રહ્યા થકા સર્વેને દર્શન આપે છે, એમ વ્યાપક કયા છે, પણ આકાશને બેઠે અરૂપ થકા વ્યાપક નથી, ભગવાન તો સદા મૂર્તિમાન છે, તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જે અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે. મુક્તાન સ્વામી ગજબ પ્રશ્ન કર્યો કે મહારાજ બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વ કહે છે, તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય? કાં તો વ્યાપેલી વસ્તુ હોય, કાં તો ઘન સ્વરૂપમાં હોય, પણ ભગવાનની અંદર બે વસ્તુનું સંબોધન જોવા મળે છે. ભગવાનને મૂર્તિમાન પણ કીધા છે, ભગવાનને વ્યાપક પણ કીધા છે, તો કેવી રીતે હોઈ શકે? એવો અજોડ પ્રશ્ન છે. ભક્તો, ભગવાનનું વ્યાપકપણું, એક વ્યાપકપણું તો એવું છે, જણાય છે નિરાકાર જેવું પરંતુ તેમ છતાં એને સાકાર સમજવું, એક એવું વ્યાપકપણું છે. છે તો એક દેશસ્થ પોતાના ધામમાં સ્વરાટ થકા બિરાજમાન છે. અહીં કૃષ્ણ શબ્દ આવ્યો ને એટલે વળી પાછું ભમશે તમારું કે ક્યારની મહત્વતા અમને કહેતા હતા, અહીં કૃષ્ણ શબ્દ આવ્યો. પણ અહીંયા કૃષ્ણ શબ્દ મહારાજનું અક્ષરધામ અનાદિનું નામ કૃષ્ણ જ છે. ભાગવત પણ સાક્ષી પૂરે, બલિ મહારાજે જ્યારે ત્રણ પગલા પૃથ્વી અર્પણ કરી ત્યારે હું બોલ્યા છે, કૃષ્ણ અર્પણ. તે દાડે તો એ તો સતયુગમાં થયા અને અત્યારે વિદ્યમાન વસુદેવની ઘેરે પધાર્યા ભગવાન, એ તો દ્વાપરમાં પધાર્યા. એટલે ભગવાનનું અનાદિનું નામ જ કૃષ્ણ, એનું અહીં સંબોધન છે. ભગવાન બે રીતે વ્યાપક હોઈ શકે, બરાબર? જરાક સૂક્ષ્મતાથી સમજો, ભગવાન બે રીતે વ્યાપક હોય. એક તો ભગવાન નિરાકાર જેવા જણાતા હોવા છતાં પણ કાર્ય એવું હોય જેથી કરીને સાકાર સમજવા. દાખલા તરીકે પ્રથમનું સાતમું લો તમે, વડતાલનું સાતમું તમે લો, ભગવાનનું અન્વય વ્યતિરેકપણું કીધું, પરબ્રહ્મનું અન્વય વ્યતિરેકપણું કીધું. અન્વય વ્યતિરેકપણું શું કીધું? ભગવાન છે તે પોતાના ધામની અંદર સ્વરાટ થકા બિરાજમાન, એનું વ્યતિરેક સ્વરૂપ છે. અને અન્વય સ્વરૂપ કયું? તો ભગવાન જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ એ બધાની અંદર અંતર્યામી સ્વરૂપે જે રહેલા છે. પણ મહારાજ કહે અંતર્યામી સ્વરૂપ પણ જીવાત્મા જે કર્મ કરે છે એને જાણે છે, માટે એને પણ સાકાર જીવું જ સમજવું. એમ વડતાલના સાતમા પણ એ જ વાત બતાવી કે ભગવાન અન્વય થયા એનો મતલબ એવો નહીં કે અડધા માયામાં અડધા બહાર રહ્યા. ભગવાન તો પોતાના ધામમાં તો નિર્લેપ થકા જ બિરાજમાન છે, પરંતુ તેમ છતાં માયાના માધ્યમથી કાર્ય કરવા માટે, માયાની અંદર શક્તિને પ્રેરે છે, માટે ભગવાન અન્વય થયા. શક્તિને જે પ્રેરી એ શક્તિ સાકાર સ્વરૂપે જણાતી નથી, યદ્યપિ કાર્ય એવું છે જેથી કરીને સાકાર સમજવાય. એક તો ભગવાનને આમ વ્યાપક સમજાય, અને બીજા નંબરમાં વ્યાપક ભગવાનને સાકાર સ્વરૂપે પણ સમજી શકાય, સંપૂર્ણ સાકાર. કેવી રીતે? તો અનેક કોટી બ્રહ્માંડ આધારો અનંતોપી યહ સ્વયં, ભગવાન પોતાના અક્ષરધામમાં તો સ્વરાટ થકા બિરાજે જ છે, પણ ત્યાં બિરાજતા થકા અનંત કરોડો બ્રહ્માંડની અંદર પરમાત્મા પોતે પાદુર્ભાવપણાને પામે છે અને સદાય સાકાર સ્વરૂપે હાલે ચાલે ભક્તોની સેવાનો અંગીકાર કરે. એ પણ પરમાત્માનું વ્યાપકપણું જ છે. એ શું છે? ભગવાનનું વ્યાપકપણું છે. એક સ્થાનમાં રહ્યા છતાંય એનો મતલબ એમ નથી કે ભગવાન અહીંયા પધારે એટલે પછી અક્ષરધામમાં નહોતા. એમ અક્ષરધામમાં છે ત્યાં રહ્યા થકા અનંત કરોડો બ્રહ્માંડની અંદર આજે વર્તમાન કાળમાં ભગવાન કેટલાય બ્રહ્માંડમાં સર્વોપરી ભગવાન પ્રગટ થયા છે, કેટલાય બ્રહ્માંડ વિદ્યમાન હશે. તો એવી રીતે અનેક જગ્યાએ પરમાત્મા પોતાનું સાકાર સ્વરૂપના દર્શન જે આપે છે એ વ્યાપક હોવા છતાં સંપૂર્ણ સાકાર સ્વરૂપ છે. બીજા નંબરમાં ભક્ત જ્યારે પ્રાર્થના કરે ત્યારે ભગવાન એ ભક્તને મૂર્તિમાન થકા દર્શન જે આપે છે. તો અક્ષરધામમાં ત્યારે નહોતા આમ નહીં, ભક્તને દર્શન આપ્યા પછી પણ અક્ષરધામમાં તો સ્વરાટ થકા બિરાજમાન લે જ છે, એમ પણ ભગવાનનું સાકારપણું છે. ત્રીજા નંબરમાં ભક્ત જ્યારે પરમાત્માનું ધ્યાન આદિ કરતો હોય અને ધીમે 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 કરતા અતિ ઉચ્ચ સ્થિતિને પામે ત્યારે હૃદયની અંદર પ્રકાશ થાય અને પ્રકાશમાં પરમાત્માના સાકાર સ્વરૂપે દર્શન થાય છે. એટલે ભગવાન નિરાકાર રીતે વ્યાપક હોવા છતાંય પણ સાકાર જેવું કાર્ય કરે છે, એક વાત છે. પણ બીજા વ્યાપક તો ભગવાન સંપૂર્ણ સાકાર સ્વરૂપે જ વ્યાપક હોઈ શકે. ભગવાન બે રીતે વ્યાપી શકે છે, સાકાર સ્વરૂપે પણ વ્યાપી શકે છે, અંતર્યામી સ્વરૂપ જેને આપણે કહીએ છીએ અંતર્યામી સ્વરૂપે પણ વ્યાપી શકે છે, પોતાની શક્તિ સામર્થ્ય દ્વારા પણ વ્યાપી શકે છે. દાખલા તરીકે અવતાર જ્યારે ધારણ કરવામાં આવે છે ત્યારે પરમાત્મા પોતાની સામર્થ્ય જ કોકમાં મૂકે છે. ચૈતન્ય તો બીજું હોય છે, ચેતન બીજું હોય છે, ત્યારે પરમાત્મા સાકાર સ્વરૂપે એમાં સામર્થ્ય નથી મૂકતા. ત્યારે ભગવાન સાકાર નહીં જણાય એવી રીતે, કારણ કે નિરાકરનું તો આ સંપ્રદાયમાં પ્રતિપાદન કરવાનું સ્થાન જ નથી, પણ સાકાર નહીં જણાય એવી રીતે પરમાત્મા એમાં સામર્થ્યને મૂકે છે. પરંતુ એ જ પરમાત્મા બધા જ કાર્યને કરવા માટે સક્ષમ છે, માટે ત્યાં પણ સાકાર સ્વરૂપી જ પરમાત્મા સમજવા. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ જે સાકારો એ વ્યાપી ન શકે. મહારાજ કે બધી વાત સાચી પડી દુનિયા માટે. ભગવાન તો ધારે તે કરે, એ ધારે તો સાકાર છે, એક જગ્યાએ વિદ્યમાન હોવા છતાંય પણ અનંત જગ્યાએ વિદ્યમાન સ્વરૂપ ધારણ કરી શકે. ભલા માણસો આ દુનિયાના ખાલી સંશોધન સામાન્યમાં પણ તમે જુઓ, ક્યારેક આમ પ્રતિમા હોય પછી બે બાજુ કાચ ગોઠવી દે તો વચ્ચે જે પ્રતિમા દેખાતી હોય ને એ જ પ્રતિમા તમે આમ કાચમાં દ્રષ્ટિ નાખો ને તો દ્રષ્ટિ નાખો ત્યાં સુધી અહીંયા જેવી મૂર્તિ છે એવી જ આ બધી દેખાય છે. માણસના કરેલા સંશોધનમાં જો આ વસ્તુ પ્રસ્થાપન થઈ શકતી હોય તો પુરુષોત્તમ નારાયણ તો અનંત સ્વરૂપે થઈ જ હગે, એમાં શું કહેવું કહો. આજે સાયન્સ દિવસે દિવસે ડેવલપ વધારે વધારે જ્યારે થતું જતું હોય ત્યારે સાયન્સમાં નવું નવું સંશોધન આવતું જાય છે, એવા એવા કેમેરા શોધાય, એવી એવી નવી નવી ટેકનોલોજી આવતી જાય કે કોઈ પણ વસ્તુને એકવાર તમે ફોટો પાડો અને ફોટાને કદાચ તમે કાપી નાખો, બે ભાગ કરો અને બે ભાગને પાછો તમે જો લેબોરેટરીમાં લેબમાં લઈ જઈને દોડાવો તો પાછા બે આખે આખા ફોટા આવે. બે ફોટા છે, એક પાસે એક ભાગ લઈને આમાં તમે 50% કરો અને એને પાછી કોશિશ કરીને મોટા કરાવો અને લેબમાં દોડો, 85 આખા ફોટા આવે. આવું સંશોધન કાળા માથાનો માનવી જો કરી શકતો હોય, હે, કે ગમે એટલા કટકા કર્યા પછી પડે સાકારનું સાકાર જો રહેતું હોય તો પુરુષોત્તમ નારાયણ તો સદૈવને માટે સાકાર જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ અવતાર ધારણ કરીને પણ સાકાર છે, એ ભક્તના ભાવને આધીન બની દર્શન આપીને સાકાર છે, એ અંતરમાં પ્રગટ થઈને પણ સાકાર છે, અને અંતર્યામી સ્વરૂપે જીવ પ્રાણી માત્રને રહ્યા થકાય પણ નહીં જણાતા હોવા છતાંય એના કર્મના ફળને આપે છે, માટે ત્યાં પણ ભગવાનને સાકાર જ સમજવાય. અને આ ઉત્તર જ્યારે મહારાજે કર્યો હશે ત્યારે મુક્તાનંદ સ્વામી ખરેખર ખૂબ જ રાજી થયા હશે. મહારાજ ત્યાં બીજી દ્રષ્ટાંત આપીને વાત પણ સમજાવી. મહારાજ કે સિદ્ધ સ્થિતિને પામેલો પુરુષ પણ એક જગ્યાએ રહેતો થકો જો 15 જગ્યાએ દર્શન આપી શકતો હોય અને સાકાર સ્વરૂપને ધારણ કરી શકતો હોય તો પછી અમે પુરુષોત્તમ નારાયણ તો એ બધાના ઘડવૈયા છીએ, તો અમે તો ગમે એટલા સ્વરૂપે સાકાર જ રહી શકીએ, અને સાકાર હોવા છતાં અમે અક્ષરધમ હોય જ, એમાં ક્યાં શંકાને સ્થાન કર્યા જેવું જ છે. એવી રીતે મહારાજે અદ્ભુત વડતાલના 13મા વચનામૃતમાં વાત કરી સહજાનંદ સ્વામી મહારાજની.